પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃતમાં 19 નંબરનો બોલ ચાલે છે, જે 144 નંબરની ગાથામાં અમૃતચંદાચાર્યની ટીકા છે એના ઉપરથી આમાં વિસ્તાર ગુરુદેવશ્રી કરે છે. પહેલો તો પ્રશ્ન એમાં કયો છે, સમ્યક દર્શન પ્રગટ કરવા માટે. અને સમ્યક દર્શન એટલે દોલતરામજીની ભાષામાં કહીએ તો શું કહેવાય, મોક્ષ મહલ કી પરતમ સીડી. રત્નકરણ સાવકાચાર્યમાં સમંત ભદ્રાચાર્ય દેવના શબ્દોમાં કહીએ તો શું છે, ભવસાગરને તરવા માટે ખેવટ્યો છે એ મોક્ષ માર્ગનું પહેલું જ પગથિયું છે, અને ભવસાગરને પાર ઉતરવા માટે એક ખેવટ્યું છે, એક નૌકા, અને નૌકાને ચલાવનાર જે હોય જેને અત્યારના આપણે બને જ્ઞાની સુકાની, ભવસાગર તરવા માટે જીનવાણી રૂપી નૌકા તો છે પણ નૌકાને ચલાવનાર સુકાની, પણ કેવા સુકાની જોવે, આત્મજ્ઞાની સુકાની, એમ એ ખેવટ્યું છે. અને એ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે ઇઝ ઇક્વલ ટુ એનો બીજો અર્થ, આત્માનો અનુભવ કરવા માટે. એક જીવનમાં એક વિચારવા બહુ જ, અનુભવ એ શું છે, અનુભવ એ શું છે, દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે, ત્રણમાંથી શું હશે, પર્યાય. કઈ પર્યાય છે, વિપરીત પર્યાય છે, અપૂર્ણ પર્યાય છે, પૂર્ણ પર્યાય છે. અનુભવ શું છે એ પર્યાય, તો ક્યાં ગુણની પર્યાય, શ્રદ્ધા ગુણની પર્યાય, અનુભવ શ્રદ્ધા ગુણની પર્યાય. પર્યાયો તો કોઈ ગુણ તો ગોતવો પડશે, સર્વાંગે તો નથી, એક વેદનભૂત પર્યાય છે. શું છે એ, વેદન. અને એટલા માટે એના ક્રમ ક્યાં રીતે લીધા છે, જેમ પાંચમી ગાથામાં મુનિરાજના વેદન અનુભવ માટે કયો શબ્દ આપ્યો, પ્રચુર, એટલે વેદનની તારતમ્યતા છે. સમ્યક દર્શન થતા ભલે સાથે ત્યારે શ્રદ્ધાની પર્યાય હોય, જ્ઞાનની હોય બધી, પણ એક અનુભવ એક શું છે, એક વેદનની પર્યાયનું નામ છે. તો એ સમ્યક દર્શન થતા અલ્પસ્વ સંવેદન છે, મુનિ દશા આવતા પ્રચુર છે, અને પરમાત્મા દશા થતા શું થાય છે, પૂર્ણ છે. તો એ અનુભવ, ફરીથી વિચાર, સમ્યક દર્શન સામાન્યપણે કોઈ એમ ન માની લો કે સાચા દેવશાસ્ત્ર ગુરુને માની લીધા, નવ તત્વને માની લીધા, એ સમ્યક દર્શન નથી. એ સમ્યક દર્શનની ભૂમિકાના વિકલ્પો છે. ખરેખર સમ્યક દર્શનની થયાની જાહેરાત, એનું પ્રસિદ્ધિ, એનું નિયમ, એનું પ્રૂફ, સાબિતી શું છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ, વેદન. સમ્યક દર્શન થયું અને એના વેદનમાં જો કાંઈ ફરક ન પડે તો સમ્યક દર્શન શ્રદ્ધાની પર્યાય કર્યું શું, તે સમયની ચારિત્રની પર્યાય કર્યું શું. મુખ્ય મોહમાં છે ને, મોહ એટલે દુઃખ, તો એમાં બે, શ્રદ્ધા અને ચારિત્ર. મિથ્યાદ્રષ્ટિપણે પણ અનંત દુઃખનું વેદન હતું, અને સમ્યક દર્શન થયા પછી પણ એ વેદનમાં જો ફરક ન પડે તો શ્રદ્ધાની પર્યાય અને ચારિત્રની પર્યાય કર્યું શું. અનંતાનું બંધી કસાય ગયો, એનું ફળ શું આવ્યું, તો શું છે એ, અતિન્દ્રિય આનંદનું વેદન, અતિન્દ્રિય આનંદનો અનુભવ, એ જ સમ્યક દર્શન થયાની શું છે, જાહેરાત છે, એની સાબિતી છે. તો અહીંયા શ્રદ્ધાથી લઈએ તો સમ્યક દર્શન છે, વેદનથી લઈએ તો અનુભવ છે. વેદન એટલે ભોગતા ગુણલિયો અથવા સુખ ગુણ છે ને, પાંચમો કયો છે, 47 શક્તિ, સુખ ગુણ છે. એ રીતે ભોગતા ગુણ છે, સુખ ગુણ છે, જેમ કરતા ગુણ છે કે અકર્તા ગુણ છે, બે છે. તો એ રીતે ભોગતાપણું પણ છે અને અભોગતાપણું પણ છે, બે છે એનું નામ. પ્રતીતિ શ્રદ્ધા છે. આપણે અહીંયા શેની વાત ચાલે છે, અનુભવની વાત. સમ્યક દર્શન જ્ઞાનનું વેદન એ જ આનંદ છે. નામ તો જ્ઞાયક સ્વભાવ તરફ પણતી ઢોલી છે, એટલે ને શું કહેવાય, જ્ઞાનનું વેદન એમ તો કહેવાય આત્માનો અનુભવ. ખરેખર તો આત્માનો અનુભવ છે કે આત્માના લક્ષે પર્યાયના આનંદનો અનુભવ છે? શું કહેવાય છે એ તો 15મી ગાથામાં છે ને, આત્માનુભૂતિ કહો જ્ઞાનાનુભૂતિ કહો. કારણ કે આત્માનો એક અસાધારણ ગુણ કયો છે, અસાધારણ સ્વભાવ શું છે? જ્ઞાન છે. એટલા માટે આત્માનુભૂતિ કહો જ્ઞાનાનુભૂતિ કહો એક જ છે. એ ખરેખર શું છે? અને એટલા માટે ફરીથી વિચાર કરીએ, વેદન કોનું હોય છે, શક્તિરૂપ સામર્થનું કે પ્રગટ પરણતીનું? પરણતીનું. અને છતાં કહેવાય છે કે આત્માનો અનુભવ થયો, અથવા એક વ્યવહાર અસદભૂત ભાષામાં શું કહેવાય કે એ ઉપસર્ગ પરિસરને વેદે છે, બારમાં આવે ને, પ્રતિકૂળતાને વેદે છે, અનુભવ પુણ્યના ઉદયને વેદે છે, સાતાના ઉદયને. ખરેખર શું છે? આત્માનું લક્ષ છે અને પરણતીનું આનંદના વેદન છે. એવી રીતે પર તરફનો ઝુકાવ છે, બાકી વેદન તો નથી, પણ એક અસદભૂત વ્યવહારથી કહેવાય કે ભાઈ પછી એ અસાતાના વેદે, અસાતાનું વેદન છે એને, અસાતાનો ઉદય છે એને વેદન. ખરેખર તો વેદન પોતાની વર્તમાન પર્યાયનું જ હોય છે. પ્રતીતિ એ પ્રતીતિના કાળે અનુભૂતિ છે, એક કાળ છે. પ્રતીતિ એ શ્રદ્ધાગુણની પર્યાય છે, પ્રતીતિ શ્રદ્ધાગુણની પર્યાય. અને અનુભૂતિ શેની વાત ચાલે છે? વેદન માટેની છે. એમાં બધા ગુણોનું કાર્ય સાથે છે, પણ એ બધા ગુણોના કાર્યમાં વેદન અનુભૂતિની, સુખ નામનો ગુણ કયો, ભોક્તા નામ ગુણ કયો, એનું આખું વેદન થાય છે. બધાનો સમકાળ, જે વખતે સમ્યક શ્રદ્ધાનો કાળ છે, જે વખતે સમ્યક જ્ઞાનની પ્રગટતાનો કાળ છે, જે વખતે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય, તે જ વખતે આ અતિન્દ્રિય આનંદનું વેદન અનુભવન એ થાય છે. કાળ એક જ છે, પછી અભેદ કરીને કયો તો જુદી વાત છે. પણ અહીંયા આપણે તે લેવું તો ખાસ, જીવ ક્યારે પણ થાપ ન ખાઈ જાય માટે સમ્યક દર્શન સાથે અનુભૂતિ લીધું છે. શું છે? કમસે કમ એટલી રીતે જ્ઞાનની જાગૃતિ રહેશે ને કે વેદનને ઓળખી શકે. પાછું એવું પણ કોઈને ભ્રાંતિ થઈ જાય છે, એકદમ કસાયની મદતાનો રસ હોય અને એને એમ થઈ જાય મને જાણે શું થઈ ગયું છે, એક અનુભવ થઈ ગયો, સાક્ષાત્કાર થઈ ગયો, એવું પણ ભ્રાંતિ થાય છે. પણ કમસે કમ એટલું તો એને કે પોતે પોતાના, એ તો નિશ્ચિત કરવું જ પડશે. જો પોતાના વેદન, પ્રગટ વેદનને જો ઓળખી નહીં શકે તો અકારક અવેદક સ્વભાવ સુધી કેમ પહોંચશે? એટલે અહીંયા મુખ્યતા તો ક્યાંય પણ એ કોઈ તે ભૂમિકાના રાગમાં કે અટવાય ન જવું કે મને થઈ ગયું છે. સાથે એટલા માટે શું લીધું? આત્માનો અનુભવ કરવા. ફરીથી આત્માનો એટલે વેદન કોનું છે? પર્યાયનું. પણ શબ્દ શું છે? કે આત્માના લક્ષે, શુદ્ધાત્માના લક્ષે અવલંબન છે. બાકી અનુભવ વગરનો કોણ હોય જીવ? જ્ઞાની કે અજ્ઞાની? કોઈનો. આપણને અનુભવ છે કે અનુભવ કરવો છે? અરે અનુભવ ન હોત તો જડ હોતે. અનુભવ તો છે જ. અત્યારના આપણને આકુળતાનો, દુઃખનો અનુભવ છે. સમ્યક દર્શન થતા સુખના વેદનની શરૂઆત થાય છે અને પરમાત્મા થતા એ પૂર્ણતા. તો એ સમ્યક દર્શન પ્રગટ કરવા માટે એનો જ અર્થ આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું? અત્યારના એ ગુરુદેવસિંહના પ્રતાપે આવા શબ્દો આપણા માટે બહુ સહેલા સરળ થઈ ગયા છે. બાકી ગુરુદેવસિંહના જમાનામાં, સંપ્રદાયમાં આવા શબ્દો અનુભૂતિ ને આત્માને એવા પણ નહોતા. ત્યારે તો એવું કહેતા અનુભૂતિ કરવું, સંવેદન ને એ તો જાણે કોના શબ્દો હોય, વેદાંત આદિના બધાના શબ્દો હોય. જૈનમાં તો શું હોય? પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને સામાયિક ને ક્રિયા બધું એનું હોય. એક અનુભૂતિ શબ્દની પણ જો ખબર ન હોય તો એના સ્વરૂપને અને પ્રણમનની વાત તો ગણી એ દૂર રહી છે. તો અહીંયા ફરીથી એ શ્રદ્ધા, સમ્યક દર્શન અને એની સાથે અનુભૂતિ, વેદન, એના માટે પ્રથમ શું કરવું? તો એનો ઉત્તર છે એમાં અમૃતચંદાચાર્ય દેવ 144 ગાથામાં કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી. કાલે વાત તો થઈ ગઈ છે, છતાં એક અનુસંધાન માટે કે શ્રુત જ્ઞાન. અહીંયા શ્રુત જ્ઞાન એટલે શું છે? ભાવસ્રોત કેમ ન લેવું? ભાવસ્રોત કેમ ન લેવું? અરે ભાવસ્રોત થઈ ગયું હોય તો સમ્યક દર્શન કેમ કરવું એ પ્રશ્ન જ નહીં આવે. પ્રશ્ન શેનો છે? કે સમ્યક દર્શન આત્માનું અનુભૂતિ માટે પ્રથમ શું કરવું, એનો અર્થ કે હજી થયું નથી પણ કરવાની એક ભાવના છે, એ કરવાની એક જિજ્ઞાસા છે, અને એટલા માટે પ્રશ્ન. અને આ રીતે એક પૂર્વ ભૂમિકા પણ એક સિદ્ધ કરી છે કે સાચા દેવ શાસ્ત્ર ગુરુની પ્રથમ તારે ઓળખાણ કરવી પડશે. નિયમસારમાં એના માટે પાંચમી ગાથામાં કીધું છે ને, શું લીધું છે? વ્યવહાર સમ્યક્તાની માટેની પાંચમી ગાથા નિયમસારમાં, આપ્ત આગમ અને તત્વ. પેલું શું હોવું જોઈએ? આપ્ત. આપ્ત એટલે કોણ? આપ્ત એટલે આમ સામાન્ય અર્થમાં વિશ્વસની, ટ્રસ્ટવર્ધી કહીએ ને, જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય. અને જેના ઉપર વિશ્વાસ મૂકીએ કેવો હશે? એ સત્યવાદી હશે કે અસત્ય કેનારો હશે? સત્ય. જેની વાણીમાં સત્ય સ્વરૂપ આવે છે, યથાર્થ વર્ણન આવે છે, તો પેલા અને એવા કોણ હશે? જે યથાર્થ કહે એવા કોણ હશે? સર્વજ્ઞ અને વિતરાગ હશે. સર્વજ્ઞ પૂરું જાણ્યું છે એટલે વિપરીતતા નથી, અને રાગ નથી એટલે પક્ષપાત નથી. આખી સત્યતા કોની પાસે હશે? એક કોઈની પાસે કદાચ જ્ઞાન હશે, પણ જો પક્ષપાત હશે તો એ ખોટું કહી શકશે. પેલું તો જો જ્ઞાન નહીં હોય તો જેમ એ રીતે કોઈ એક વ્યક્તિની કોઈ ઓળખાણ આપણને માગે, આપણે શું આપશું? કોઈ વ્યક્તિ એક્સ વાય ઝેડની કોઈ પૂછે કે આ ભાઈ કેવા છે, આપણે શું જવાબ આપશું? કેવા જેવા છે એવા આપશું? ગેરંટી છે? શક્યતા શું શું છે? પહેલું તો એમ જ કે ભાઈ હું એને ઓળખતો જ નથી, હું શું કહી શકું? પહેલું જ આજે એનું કંઈક અભિપ્રાય કહેવા છે કે એટલીસ્ટ એનું શું હોવું જોઈએ? કંઈ ઓળખાણ, સમજણ, જ્ઞાન તો કંઈક હોવું જશે ને. પહેલું સંભાવના, કોઈ વ્યક્તિની કોઈ પૂછે કેવા છે, તો પહેલું તો એ સંબંધી આપણી પાસે શું હોવી જોઈએ? સમજણ, માહિતી, ઓળખાણ કંઈક તો હોવું જોઈએ ને. ચલો એની ભાઈની ઓળખાણ બધી છે, હવે આપણે કેવું કહેશું? સાચું જ કહેશું ને, જેવું છે એવું જ કહેશું ને, તો કેવું કહેશું? હજી પણ શક્યતા શું છે? પક્ષપાત હશે તો એને આપણને, એને જેને કહે ને પક્ષપાત, એ ગમતા હશે, રાગના વિષય હશે, તો શું થશે? એની ખરાબ વાતને છુપાવશું અને એની સારી વાતને. આ બધું જ કોમન છે ને, સામાન્ય જગતમાં આવું જ ચાલતું હોય છે. અને એ વ્યક્તિ કદાચ આપણને નહીં ગમતી હોય તો શું કરશું? એના અવગુણ નહીં હોય એને કદાચ હાઈલાઇટ કરીને કરશું. આ તો એના માટે સત્ય માટે શું જરૂરી છે? તો એક એક તો જ્ઞાન, અને જ્ઞાનને સાથે પક્ષપાત રહિત પણું. એનું નામ જ જૈન દર્શન શું કહે છે? સર્વજ્ઞ અને વિતરાગ. અને એટલા માટે સર્વજ્ઞ વિતરાગ એ પરમાત્મા, એને આપ્ત કહેવાય છે. અને એની પરંપરામાં પછી આચાર્ય, મુનિઓરો, જ્ઞાની એ બધા જ આપ્ત છે. આ તો એક ઉત્કૃષ્ટપણે એક કોની પાસેથી સત્ય. આ એક ટોડરમલજીએ પણ આ માટે સમ્યક દર્શન માટે પહેલું બાયોમાં શું લીધું છે? સાચા દેવશાસ્ત્ર ગુરુ લીધા છે. પછી એમણે કહેલા સાત તત્વ નવ પદાર્થ, એમાં સ્વપર ભેદના અને અંતે પોતાનું સ્વરૂપ. ત્યાં સુધી ક્રમે તો પહેલું હજી યથાર્થ કોની પાસેથી સાંભળવું છે? કોની પાસેથી સાંભળવા જેવું છે? જે સ્વયં પામેલા છે એની પાસે, જેણે એનો સ્વયં અનુભવ કર્યો છે. લૌકિકતામાં પણ કોઈ પ્રશ્ન કંઈક આવ્યો હોય તો કઈ ભાઈ વડીલને પૂછો, અનુભવીને પૂછો, એમાંથી કંઈક રસ્તો આપણને કાઢી દેશે. એમ અહીંયા પણ છે, એક અનુભવી પાસે જાજે. તો સૌથી પહેલું એ આપ્ત. આપ્ત એ કહેલી વાણી, તેનું નામ શું કહેવાય? આગમ. એમાં સરસ વ્યાખ્યા લખી છે આગમની, શું છે? જે મોહ રાગ દ્વેષ રહી શંકાથી રહી જે આપ્ત છે, એની એક વ્યાખ્યા કરી દેવ જીનેન્દ્ર દેવ આપ્ત. પછી આગમની શું છે? આપ્તના મુખારવિંદમાંથી વહેલી સમસ્ત વસ્તુ વિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચન રચના. કોની ખાયેલી છે? પાછી આપતના મુખા. પછી કેવું છે? સમસ્ત વસ્તુ વિસ્તાર. શું છે ફરીથી? જ્ઞાનીની વાણીમાં શું આવશે? સમસ્ત વસ્તુ આવશે, વિસ્તાર તો ક્ષપ્સમ અનુસાર આવશે. અને સર્વજ્ઞ પરમાત્મા છે એની પાસે પૂર્ણ જ્ઞાન હોવાથી પૂર્ણ વિસ્તાર આવશે. અને એ રીતે જ્ઞાનીની વાણી, બધે જ્ઞાનીથી લઈને મુનિરાજ આચાર્ય બધા જ લઈ લેવા, એ બધાની વાણીનો એક ધારા કેમ છે? કારણ કે દરેકની અનુભવની ધારા એક છે. ફરક શેનો છે? ક્ષપ્સમનો ફરક છે. ક્ષપ્સમનો ફરક હોવાથી, જ્ઞાનીના ક્ષપ્સમની અલ્પતા હોવાથી અલ્પ વિસ્તાર છે. પરમાત્માને પૂર્ણ છે, ગણધરદેવને વધારે બારંગનું છે, તો વિસ્તાર ક્ષપ્સમને અનુસરીને આવે છે. અને મૂળ તત્વ જે છે એ અનુભવને અનુસરીને આવે, તો એમાં અનુભવમાં હોવાથી મૂળ વાતમાં ક્યાંય ફરક હોતો નથી. ક્ષપ્સમ ઓછો વધતો હોય તો વિસ્તાર અલ્પ ને એવો થતો હોય, તો એ સમસ્ત વિસ્તારનું સ્થાપન કરવામાં ચતુર, ચતુર જે પાંચમી ગાથા છે ને, નિસ્તુષ યુક્તિ કેવી આપી છે અમને, જે જ્ઞાન વૈભવ પ્રગટ થયું છે એનાથી થયો છે. નિસ્તુષ એટલે શું? તુસ્તુસ નહી, ફોતરું. ફોતરું એટલે શું? ફોતરું ફૂંક મારો તો ઉડી જાય, દાણો પડ્યો રહેશે. એટલે એ આચાર્યદેવ કહે છે અમારી પાસે વસ્તુને સિદ્ધ કરવાના એ ઘણા ન્યાયો છે, યુક્તિ ન્યાયથી પણ વસ્તુને. અને એ સમયસારમાં એ રીતે ઘણી વાર ક્યાં શબ્દ આવે? આગમ, યુક્તિ અને અનુભવ. વસ્તુને કેવી રીતે સિદ્ધ કરતા હોય છે? આગમમાં પણ એ પ્રકાર છે, યુક્તિથી પણ આમ જ સિદ્ધ થાય છે, અને અનુભવ કરશું તો પણ આવશે. તો વસ્તુ સ્વરૂપને સિદ્ધ કરવાનું, તો એ યુક્તિ ચતુર વચન રચના, અને એ આગમમાં તત્વ કહ્યા છે. તો એવા અહીંયા જીનાગમ એને અહીંયા શ્રુત જ્ઞાન તરીકે લીધું છે. ભાવશ્રુત જ્ઞાન તો પ્રગટ કરવું છે, અને એ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરવામાં નિમિત્ત કોણ છે? દ્રવ્યશ્રુત. અને દ્રવ્યશ્રુત એટલે જેમ કાલે દિવસ છે ને, શું છે કાયમ શ્રુત પંચમી તો બધી આવતી હતી, આજ વાલી શ્રુત પંચમી શું કામ? શ્રુત જીવનમાં એક પરમ સૌભાગ્યનો એ દિવસ છે કે સિદ્ધિ ભગવાનની દિવ્ય ધ્વનિની સંધિ રૂપની વાણી છે. સટખંડ આમગમ એટલે શું? સમયસારને પહેલી જ ગાથાના ભાવાર્થમાં લખ્યું કે કુંદકુંદ આદિ આચાર્યોને એના ભાવોનું જ્ઞાન હતું, એના મૂળ શબ્દોનું જ્ઞાન તો પૂર્વના આચાર્યોને હતું. દર્શનાચાર્ય દેવ પાસે અંગ જ્ઞાન હતું એ શબ્દો સહિતનું. પછીના આચાર્યોમાં શું થયું છે? શબ્દ છૂટી ગયો, ભાવ રહી ગયો છે. નાનું બાળક છે, અગ્નિ છે, એ શબ્દ છૂટી ગયો છે, પણ શું રહી ગયો છે? ભાવ શું રહી ગયો છે? ઊ કરે છે એના ભાવરૂપનું છે, અગ્નિ શબ્દની જરૂર નથી એને. તો એ પછીના પરંપરા, તો એ જે આખું વાણી જે હતી એ દર્શનાચાર્ય દેવે પુષ્પદંત અને ભૂતબલી આચાર્ય દેવને એ આપ્યું, અને એની રચના થઈ સટખંડ આગમ રૂપે. એ મહાન દિવસ કે તીર્થંકરના વીરમાં તીર્થંકરની વાણીનો એક અંશ રહી ગયો, જેમ આજે પહેલી જ ગાથામાં આવ્યું હતું ને, એ શું છે? સમયસારી શું છે? ભગવાનની વાણીનો એક અંશ છે જે તીર્થંકર પરમાત્મા એ છેલ્લે આવ્યું છે ને, સાક્ષાત સાંભળનારા ગંધર્વો છે એનાથી એ પ્રમાણિક છે, અને એ જીન પ્રવચનનો અવયવ છે, એક અંશ છે દિવ્ય ધ્વનિનો. તો આ તો શબ્દરૂપે એ સટખંડાગમની રચનાની પૂર્ણાહુતિ થઈ અંકલેશ્વરમાં, અને એનો ઉત્સવ એ કાલે એ છે. તો આપણે અહીંયા એ જ શ્રુત જ્ઞાનના અવલંબનથી એક વાત, પહેલું તો પહેલું શું ઓળખવું પડશે? સાચી જીનવાણી, આગમ, પરમાગમ. ક્યારે પણ ગુરુદેવસી એના માટે બહુ જ હોય છે, જીનવાણી પ્રત્યેની મહિમા માટેનું, કે ક્યારે પણ જીનવાણી હોય એનાથી ગરમી લાગે તો શું થાય? એનાથી હવા ન ખવાય, એના ઉપર ટેકો ન દેવાય, એનું તો અત્યંત વિવેક. અને ગુરુદેવસી એના માટે પણ કહેતા હતા, પોતે ઓલી જે ફૂટપટ્ટી જે રાખતા હતા, લાકડી શેના માટે રાખતા હતા? કે હાથમાં પરસેવો થાય અને પરસેવા થકી આ જીનવાણી ન અડાય એના માટે તો બીજો કોઈ એનો હેતુ નહોતો. એ ક્યારેક પણ જોયું તો નહીં હોય કદાચ, પણ એ ગુરદેવસિંહ જીનવાણીની મહિનાનો એક મહિમાનો એક પ્રસંગ ખાલી. ગુરદેવસિંહ વાંધો નથી, તા તો બધું કદાચ ખ્યાલ હોય તો રિપીટ થશે. સવારના ગુરદેવસિંહ જીનેન્દ્રદેવના દર્શન કરી લે, પછી મોડું દૂધ વાપરતા, પછી એના પછીનો પ્રોગ્રામ શું હોય, પ્રવચન દેવાનો, ઇન બિટવીન શું કરતા હતા, ઇન બિટવીન ગુરદેવસિંહ પોતે સવારના એ જીનવાણીની મહિમાના પદો ગાતા, જેની એક નાનકડી ત્રણ ચાર પાનાની સાવ નાની એવી એ પુસ્તિકા હતી, એનું નામ પ્રણવ મહાત્મા હતું. અને એમાં બધું આવતું, જીના દેશ જાતા આખી જીનવાણીની છે ને. પછી બનારસીદાસજીનું પણ એક પદ છે કે ભગવાનના છે, ભવિભાગ અને વસ જોગે જે વાણી ખરે છે, મુખ ઓમકાર લઈને આ ધ્વનિ આવ્યો છે, એવા બધા પદો છે એ કરતા, એ જીનવાણીની મહિમા. હવે ગુરદેવસિંહ એ દૂધને એવું બધું લઈને પોતે જયારે સ્વાધ્યાય એટલે કરવા માટે પ્રવચન દેવા જાય, એ પહેલા પોતાની આવી એક મહિમાથી થોડુંક ચિંતન. અને તે વખતે નાની એવી પાતળી પુસ્તિકા ચાર બહુ જ બહુમાનપૂર્વક હાથમાં લે, અને માથામાં લઈને શું કરે, એક માથે ચડાવીને, એની એમ ન થાય કે એક નાની કાગળ છે અહીંયા મૂકી દીધું ને એમ નહીં. ત્યારે આપણને એક લાગે કે એક જેને આત્મા પ્રાપ્ત થયો છે એને સાચી જીનવાણીની કેટલી મહિમા આવતી હશે, કે એ જીનવાણી લઈ માથેથી બહુમાનપૂર્વક, આવડતું તો બધું જ મોઢે હોય છતાં એમ નહીં કે નથી આવડતું એટલે મૂકી દઈને એમ નહીં, આવડે છતાં એક ચાર પાનાની નાની પુસ્તિકા એ માથે લઈને ચડાવે અને પછી એનો સ્વાધ્યાય આખો એ કરે. એ પૂરું કર્યા પછી એક વાક્ય ગુરદેવસિંહને જે બહુ જ ગમતું અને 320 ગાથાનું છેલ્લું વાક્ય કયું હશે, સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પ્રાણામિક પરમ ભાવ લક્ષણ નીચ પરમાત્મ દ્રવ્ય તેજ હું છું. ફરીથી એ જ વાક્ય આપણને આવડત, ગુરદેવસિંહને તો યાદ મોઢે હોય જ, છતાં ને પોતાની સાથે એ કલષ્ટિકા રહેતી, એની અંદર એ પાનું રહેતું, એ કલષ્ટિકા કાઢે, એમાંથી ફરીથી એ પાનું કાઢે. એમ નથી કે આવડી ગયું છે ને હવે બધું એમ નહીં, ફરીથી એ બહુમાનપૂર્વક ફરીથી ખુલ્લું રાખીને એ પોતે મનમાં એ કરતા. એક ફરી ફરીને એક કહેવાનો હેતુ એ શું છે, પામેલાને પણ જો આવી એક મહિમા હોય, નિત્ય બોધક છે જીનેન્દ્ર દેવની એ વાણી છે, એ એક એક શબ્દ વિતરાકતા પોષક છે એ, અને એવી વાણી પ્રત્યેની આવી છે, એક બાજુ એમ આવે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, સાક્ષાત તીર્થંકર પરમાત્મા પણ તને તારી નહીં દે, એવું આવતું કે નહીં, એવું નહોતું આવતું ને. અને પાછું સાથે શું હોય છે, આવો જીનવાણી પ્રત્યેનો એ બહુમાનનો, અને આ એક દિવસનો નહીં, ક્યારનો, હરરોજનું હોય. અરે એવું પણ એક જીનવાણીની બહુમાનનું ભક્તિનું કેવું પણ શું પડે, કે જીનવાણી લઈ વ્યવસ્થિત રાખવી મૂકવી જીવનમાં, તો એવું સહજ આપણને ભક્તિ. ફરીથી એક જીવન ક્યારે લુખું ન રાખવું, દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેના મહિમાથી ભરપૂર ભીનું રાખવું. પૂજ્ય બેનસિંહને કેવું શબ્દ કહેતા, ભીંજાયેલું હૃદય. ક્યારે સુખસત્તા, એક શબ્દો તો રટી જાય, એક દ્રવ્યા કરને દેવ શાસ્ત્ર ગુરુ પણ મારું કાંઈ હિત કરવાના, કરવાના જ નથી, કરવાના નથી કરવાના ને, પાકું છે ને, તો પછી એના પ્રત્યે કાંઈ આપણને ભક્તિ બહુમાન કાંઈ હોય નહીં ને કાંઈ, કારણ કે એનું બહુમાન કરીએ તો શું થઈ જશે આપણને, રાગ, અને રાગમાં એકત્વ થઈ જશે, એની કરતા રાગ જ ન કરવો, એના પ્રત્યેનો રાગ કરીએ પછી શું થઈ જાય, એમાં સારી વાત છે, રાગ કરતો જ નહીં, પણ આ રાગ છોડીને બીજો હું કામ ઊભા કરે છે. જો તને આ રાગમાં એકત્વનો ભય લાગે છે તો બીજા સુખા સ્વચ્છંદતા કરીશ નહીં, હૃદય ભીંજાયેલું રાગે. અરે માટીમાં નવો ઘાટ દેવો હશે તો કુંભાર એને પાણી નાખી નાખીને પછી શું કરશે, શું કરે, ખૂંદશે, કેવું ખૂંદશે કે એવું નરમ કરે કે જેવો ઘાટ દેવો છે એમ પણતીને સાવ લુખી નહીં રાખતો. કોઈને એમ ન સમજ આ બધું શું છે, પુણ્યનો આમાં શું થઈ જાય, પક્ષ આવી જાય ને. આવું બધું તમે કહો તો જ્ઞાન વિવેક છોડશે નહીં અને શ્રદ્ધા પોતાની દળતા એ કામ કર્યા વગર રહેશે. જીવન એવું સહજપણે હોય છે, કૃત્રિમતા એ ન હોય. તો અહીંયા ફરીથી કે શ્રુત જ્ઞાનના અવલંબનથી ફરીથી શું લેવું છે, અહીંયા શ્રુત જ્ઞાન એટલે ભાવશ્રુત જ્ઞાન તો હજી પ્રગટ કરવું છે. અહીંયા કોની વાત લેવી છે, દ્રવ્ય શ્રુત જ્ઞાનનો અવલંબ આપેલી ભૂમિકામાં ક્યાં એક ફરીથી એનો પણ યથાર્થ નિમિત્તની પણ ઓળખાણ, પોતાના કાર્યમાં નિમિત્તથી થવાનું નથી પણ કેવો નિમિત્તનો યોગ હોય એનો પણ જો વિવેક નથી તો પછી ઉપાદાનની જાગૃતિ તો શું કરીશ. અને એ કોઈ પણ કાર્ય વખતે કોનો નિયમ હોય, ઉપાદાનનો કે નિમિત્તનો, બંનેનો નિયમ હોય છે. ક્યારે પણ એવું ન બને જીવ પૂતગલ ગતિ કરે તો ધર્માસ્તિકાય ન હોય તો અધર્માસ્તિકાય નિમિત્ત થઈ જશે ને, નિમિત્તનો પણ નિયમ હોય છે. એવી રીતે આત્માનુભૂતિ થાય તો એમાં દેશના લબ્ધિ જ નિમિત્ત હશે. તો એ અહીંયા શ્રુત જ્ઞાનનું અવલંબન અભ્યાસ કરજે પૂર્વભૂમિકા, પછી એમાંથી સાર શું કાઢવો છે કે જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો. જો અભ્યાસ કરીને શાસ્ત્રમાં તો અનેક પ્રકારના કથનો બધા આવશે, ભેદભાવોના આવશે, સંયોગવાળો આવશે, તું ક્યાં ક્યાં જજે, તું કેવો નિર્ણય કરજે કે સંયોગથી પણ આગળ વધીને ભેદભાવોથી પણ આગળ વધીને એક સ્વભાવ ભાવ રૂપ તત્વ ગોત છે, જેને કોઈ પણ પદાર્થને તત્વને યથાર્થપણે ઓળખવું છે એના લક્ષણ સુધી પહોંચવું પડશે. લક્ષણ સુધી પહોંચ્યા વગર એની યથાર્થ ઓળખાણ થવાની નથી. કોઈ પણ વ્યક્તિ સાથેના લૌકિક સંબંધ બાંધવાના હોય તો શું કરતા પહેલા, કે ભાઈ ભાઈના સ્વભાવ ક્યાં, ભલે બહારમાં પૈસાદાર કે આતે બધું હોય, પેલું શું હોય છે એનું, વધારે સેના પર વજન આવે એનો સ્વભાવ કેવો છે, શાંત છે, વ્યવસ્થિત શું છે, એમ અહીંયા પણ યથાર્થ પદાર્થની ઓળખાણ સેનાથી થવું છે, એના સ્વભાવથી. અપૂર્વ શર્મા એના માટે કંઈક થોડીક કંઈક એવું શબ્દ છે, રજ કણ કે રીધિ વૈમાનિક દેવની સર્વે માયના કે કોઈક માયના ભૂતગલ બે સ્વભાવ છે, એક કે બે ભૂતગલનાથ ઘણા સ્વભાવ છે, સ્પર્શ છે, રસ છે, ગંધ છે, વર્ણ છે, એ ઓછો પુરુષાર્થ થશે. રજકણ બહારની ધૂળ અને કોણ, વૈમાનિક દેવની રિદ્ધિ, જેને કહીને એની લાદીનો એક ટુકડો પણ અબજો ન હોય એની કિંમત તો શું કરીએ, અને છતાં એને કેવા રૂપે જાણવા છે, ભૂતગલ પાછા કેવા ભૂતગલ, એક સ્વભાવ, ઓછો પુરુષાર્થ નથી. પર્યાય બુદ્ધિમાં અધિકતા હીનતા લાગશે અને સ્વભાવ દ્રષ્ટિમાં એકરૂપતા લાગશે. પર્યાયથી જોશું તો આપણને શું લાગશે, એક હિનાધિકપણું લાગશે, અને બેનો સ્વભાવ જોશું તો શું છે, સ્પર્શ રસ ગંધ વર્ણ સિવાય એમાં કાંઈ નથી. તો એ સ્વભાવ સુધી પહોંચવા માટે અહીંયા તો કયો છે, જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો. ભેદરૂપ આત્મા તો જાણીએ છીએ, ઓળખીએ છીએ, સંયોગવાળો આત્મા તો ઓળખીએ છીએ. સ્વભાવમય દશા પ્રગટ કરવી હશે તો સ્વભાવ સુધી પહોંચવું પડશે. તો જ્ઞાન સ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો, નિર્ણય કરવો હજી પણ પૂર્વ ભૂમિકા છે. પછી તો આ શાસ્ત્ર અવલંબિત પરલક્ષી જ્ઞાનનો નિર્ણય પણ છૂટીને પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થશે. આ તો હજી પૂર્વ ભૂમિકા સ્થાપે છે. પહેલું તો નિમિત્તનું સિદ્ધ કર્યું, પછી શેની વાત આવી, વિકલ્પાત્મક નિર્ણય કેવો હોય, જે 73મી ગાથામાં છે, છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ, એને અહીંયા જ્ઞાન સ્વભાવ નિજાત્માનો નિર્ણય કરવો. અને આ નિર્ણય કેવો છે, પછી આગળ વધતા એ છૂટી જાય છે નહીં તો શું થાય છે, કેમ ભાઈ આપણે થોડું કર્યું હોય આ ભાવમાં કર્યું, પછી આવતા ભાવે તો કંઈક બીજું બધું છૂટી જશે ને? આ નિર્ણય કરેલો છૂટે છે કે નથી છૂટતો? છૂટે છે, જરૂર છૂટે છે, પણ છૂટીને અનુભવ થાય છે. છૂટીને બીજા ભાવોમાં નથી જતો. અનુભવના આ એક એવો નિર્ણય છે, છે જરૂર છે, પણ એ છૂટીને પરલક્ષમાંથી કેવું થાય? સ્વલક્ષમાં, પરોક્ષ જ્ઞાનમાંથી પ્રત્યક્ષ જ્ઞાનમાં, અનુમાનમાંથી અનુભવમાં પહોંચે. આ એવો એક નિર્ણય છે, અને એવો નિર્ણય કરો. આ મૂળ શાસ્ત્રના શબ્દોમાં છે. હવે ગુરુદેવજી એનો બહુ સુંદર રીતે એક સામાન્ય જીવને પણ સમજાય એ જાતની આખી શરૂઆત કરે છે. દરેક જીવ સુખને ઈચ્છે છે. દરેક જીવ એકેન્દ્રી પણ એને શું ખબર છે, સુખ દુઃખ શું છે, બધું બહુ જ વિચારવા જેવું છે. આપણે ક્ષોભસમથી માની લઈ કાંઈ નથી, પણ વેદન તો એને પણ ચાલુ છે. ભલે પોતાના ભાવોને વ્યક્તપણે ન કહી શકે એવો ક્ષોભસમ કેવું નથી, પણ અંદરના ભાવમાં તો એ ભરેલું જ છે કે દુઃખના વેદનથી દરેક જીવ છૂટવા માગે છે. એ સંગની અસંગની ગમે તે પ્રકાર હો, દરેક જીવ. અને અહીંયા દરેકમાં ફરીથી કોણ લેવું? દરેક ઇઝ ઇક્વલ ટુ બધા જ લઈ લેવા, અરિયંશિત પણ લઈ લેવા, અરિયંશિત લઈ લેવા. પૂર્ણ સુખ પામેલાને સુખની ઈચ્છા નહીં હોય કોણ હશે? સુખની જેને ઈચ્છા ન હોય, ચાહના ન હોય, બે શક્યતા લઈ લેવી. જેને પૂર્ણ સુખની ઈચ્છા નહીં હોય એ તો કાં તો પૂર્ણ સુખી હશે અને કાં તો જડ હશે. બાકી સુખની ચાહના તો બે નહીં. જે પૂર્ણ દુઃખી છે એને પણ, અને જે અપૂર્ણ સુખી છે એને પણ પૂર્ણ થવાની, બંને છે. જેને બીજી ભાષામાં બહિરાત્મા અને અંતરાત્મા. પરમાત્માને જો હજી પણ સુખની ચાહના હોય તેનો અર્થ કે પૂર્ણ સુખને એ પ્રાપ્ત થયા નથી, અને જડને તો કઈ પ્રશ્ન જ નથી. તો દરેક જીવ એટલે આપણા જ સાથે આપણી જ ભૂમિકાથી વાત લઈ લેવાની. દરેક જીવ સુખને ઈચ્છે છે. ઈ અવ્યક્ત પણ એ પણ એક જાહેરાત છે. શું જાહેરાત છે? સુખ એનો સ્વભાવ છે અવ્યક્તપણે પણ. કારણ કે સુખ છે ત્યાં જ વિપરીતતા દુઃખ હશે. એને દુઃખી છે એ જ સિદ્ધ થાય છે. સુખ જોવે છે એનો અર્થ કે દુઃખી છે, પણ એક સુખની ઈચ્છા એક શું દેખાય, એનો એક અંતર્ગત સ્વભાવ છે. એની સહજપણે અવ્યક્તપણે પણ એની ઈચ્છા રહે છે. તો દરેક જીવ સુખને ઈચ્છે છે. ચલો આપણે લઈએ સુખને ઈચ્છે છે એક વાત, પછી બીજું શું લઈએ આનાથી એક જરા હટીને આપણે વિચાર કરીએ. દરેક જીવ એટલે આપણી જેવા અજ્ઞાન બધા સુખને ઈચ્છે છે, પ્લસ પ્લસ સુખને મેળવવાનો પ્રયત્ન કરે છે. બે વાત, રિઝલ્ટ શું છે? મળતું નથી. બે છે, સુખની ઈચ્છા ન કરે અને ન મળે એ તો સમજી શકાય. સુખની ઈચ્છા કરે અને પ્રયત્ન ના કરે તો પણ ના મળે. પહેલી તો ઈચ્છા ના કરે તો પણ ના મળે, ઈચ્છા કર્યા પછી પ્રયત્ન ના કરે તો પણ ના મળે. તો થાય છે શું? બીજાની જવાબ આપણે લઈએ સંઘની. સુખની ઈચ્છા છે, સુખ માટે પ્રયત્ન પણ કરીએ અને છતાં મળતું કેમ નથી? શું શક્યતા એમાં હોઈ શકે? પહેલું, સુખને અને દુઃખનું શું સ્વરૂપ છે એમાં ભૂલ છે, અને સુખની પ્રાપ્તિ અને દુઃખના નાશનો ઉપાય શું છે એ વિધિમાં વિપરીતતા છે. સુખ દુઃખનું સ્વરૂપ શું છે, જેને ટોડરમલજી શું કહે છે નહીં, સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, આવે ત્રણ પ્રકાર. એમાં અહીંયા શું છે, આપણે સ્વરૂપ જ ખબર નથી. સુખ કોને માનીએ છીએ? સુખ કોને માનીએ છીએ? ખાલી સંયોગને સેને માનીએ છીએ? ઈચ્છાની પૂર્તિને સુખ માનીએ છીએ. બીજી ભાષામાં અનુકૂળ સામગ્રી. ખરેખર સુખ સેને માનીએ છીએ? આપણી ઈચ્છા પ્રમાણેનો ન્યાયમાં વિષય મળી ગયો, સંયોગ મળી ગયો, એને આપણે શું માનીએ છીએ? સુખ. અને ઈચ્છિત વિષય ન મળે એનું આપણે શું માનીએ છીએ? દુઃખ. વાત સાચી ને? ઈચ્છિત વિષય મળે એનું નામ સુખ છે કે નહીં, અને ઈચ્છિત વિષય ના મળે એનું નામ દુઃખ છે કે નહીં? તો માન્ય પણ એમાં ખોટું શું છે? પણ ખોટું શું છે? જેટલી થાય એટલી, આપણે ક્યાં કે મારી પૂરી ઈચ્છા થઈ ગઈ, જેટલી થઈ એટલું તો સુખ છે કે નહીં? એ તો બધું બોલી, આમાં લખેલું પોપટની જેમ બોલવાની જેવું નથી. કેમ આમ તમને ન લાગતી, તમારા ના છે, અમને તો લાગે છે, અમને તો લાગે, તમે સુખાભા, તમને લાગતું હશે. જીવનમાં ફરી ફરીને આ વિચાર, ઊંડી તત્વ વિચારણા જરૂર જોશે. જે ફરીથી એક્ઝામ્પલ લઈએ, ફરીથી ઈચ્છિત વિષય મેળો, સંયોગ મેળો, એ શું છે? સંયોગ છે, એ કોઈ વેદનભૂત ભાવ નથી. સુખ દુઃખ ફરીથી શું છે? વેદનભૂત ભાવ છે. પણ વેદનભૂત ભાવ છે એ તો ખ્યાલ નથી આવતો આપણને. અને ઈચ્છિત વિષય મળે, અનુકૂળ સામગ્રી મળે, એ સુખનું વેદન છે કે પુણ્યનો ઉદય છે? બે ભિન્નતા પણ હજી આપણે નથી વિચારતા. આ તો તત્વની અંદરની તો વાત નથી, હજી એક બાયથી પણ નથી વિચારતા. ઇન્દ્રિય વિષયમાં જો સુખ હોત તો સૌથી ઉત્કૃષ્ટ સુખી સ્વર્ગના દેવ હોત. અને જેની પાસે ઇન્દ્રિય વિષય એક અંશ પણ નથી, એ સિદ્ધ ભગવાન અત્યંત દુઃખી હોત. તો વિચાર તો કરી શકે છે કે નહીં? જો એના પ્રમાણે સુખ દુઃખની વ્યાખ્યા હોય તો જેની પાસે અંશ માત્ર એ તો નથી ને, એક પરમાણુ માત્ર નહીં મળે, અને છતાં કહેવા છે પૂર્ણ સુખી. સુખી તો છે જ, એનો અર્થ શું થયો? સંયોગ એ સુખની નિશાની નથી, સંયોગ એ દુઃખની નિશાની નથી, એ સંયોગ એ પાપ પુણ્ય ઉદયની નિશાની છે. સુખ દુઃખ એ પોતાના વેદનમાં ભાવ છે, અને સુખનું વેદન સુખ સ્વભાવી પદાર્થ સિવાય નહીં મળે. સુખનું વેદન, સુખનો અનુભવ બહુ સિમ્પલ છે. ખટાશ ખાવું છે તો ક્યાં પદાર્થ પાસે જશો? ખટાશ જેનો સ્વભાવ છે, જે કોઈ પદાર્થને ખટાશ સ્વભાવ છે એનાથી શું મળવાનું છે? ખટાશ મળશે. એવી જ રીતે સુખનું વેદન તને જોવે છે તો સુખ નામનો સ્વભાવ, સુખ જેનો સ્વભાવ છે એવા પદાર્થને ગોતી કાઢશે. તો ફરીથી એક તો આપણને સુખ દુઃખની સ્વરૂપની જ ખબર નથી, અને એના માટે અનુકૂળ કહે, પ્રતિકૂળ કહીએ, જૂઠી મન કી પ્રતિ, એક વિપરીતતા છે, સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા. એ સુખ છે એનું કારણ સંયોગ છે કે પોતાના પરિણામ છે? સુખ પ્રાપ્તિની વિધિ શું છે? સુખ સ્વભાવ તરફનો એનું ઝુકાવ થતા એને સુખનું વેદન આવશે. જ્યાં સુખ છે જ નહીં અને એ તરફની પણથી ઝૂકતા તને આકુલતા દુઃખનું વેદન આવે. સુખની વિધિ છે કે સુખ સ્વરૂપ પર તરસ લાગે છે, ક્યાં પહોંચીએ છીએ? પેલું પાણીનું સ્થાન અને પછી પાણીનું વેદન, કમસે કમ તો એટલું હોય કે નહીં? પહેલું હવે તો નહીં, પણ પહેલાના જમાનામાં એક ગામથી બીજે ગામ જતા, એ જાય ત્યારે જમવાનો ટાઈમ થાય, કોને ગોતે? ક્યાંક આજુબાજુ કૂવો છે કે નહીં? તો સુખના પાણીના વેદન પહેલા પાણીનું સ્થાન ગોતવું પડશે. સુખનું વેદન જોવે છે એ પહેલા સુખનો ભંડાર, સુખનું સ્થાન શું છે ત્યાં પહોંચવું પડશે. તો એ અહીંયા બધામાં કે દરેક જીવ સુખને ઈચ્છે છે. ક્યાંય પણ વિચારણા ક્યાં ચાલે છે આવી તત્વની? કસાઈના વેગમાં એવા તણાઈએ છે, પૂજ્ય બેનસીના વચનામૃતમાં છે ને, કસાઈના વેગમાં તણાતા અટકવું. કસાઈના વેગમાં તણાતા ક્યારે સ્વરૂપના અનુભવની વાત તો દૂર રહી, સાચી તત્વ વિચારણા પણ નહીં થાય. તત્વની વિચારણા માટે પણ, અને એટલા માટે બહુ જ વિચારવા જેવું છે, ગુરદેવસી સવારના પ્રવચનમાં કદાચ ખબર હશે પાઠ ઉપર કેટલી 5 મિનિટ વહેલા કે 10 મિનિટ વહેલા આવતા નહીં ખબર, તો કાંઈક જૂનું તો ખબર હશે, કાંઈક તો કેટલી 5 મિનિટ 10 મિનિટ વધારે 15 મિનિટ લઈએ, કેટલી મિનિટ યાદ નથી બધું કઈ. સવારના ખાસ કરીને 1/2 કલાક જેટલું ગુરદેવસી વહેલા, ત્યારે કોઈ જ સવારના વહેલા, બપોરના કદાચ ઓછું, કારણ કે બપોરના તો પોતે સ્વાધ્યાય કરીને જ બહાર આવતા હોય છે અંદરમાં. પણ એક પોતાના પહેણામાં એકદમ બજાથી નિવૃત્તપણે થઈને આખી તત્વનું અહીંયા તો દોડતા આવીએ છીએ ને હજી તો માંડ શું થાય શ્વાસ લઈને હજી તો થતા 5 મિનિટ નીકળી જતી હોય. આ બધા વિવેકના પ્રકારો શીખવા પડશે બધા, કે એક ઉપયોગ હજી ચંચલિત શારીરિક થાકથી હજી કંટાળીને આવ્યો થાય, હજી 2 મિનિટ બેસીએ સેટલ થાય ઉપયોગ કઈ ત્યાં તો કઈક ચાલી ગયું હોય છે આપણને. બોજ આપણી જીવનમાં ઘણા પ્રકારો એ રીતે કરીને બોજ કરવા જેવું છે. તો અહીંયા ફરીથી દરેક જીવ સુખને ઈચ્છે છે, તો ફરીથી હવે શું નિર્ણય કરવો છે? આ આપણી શું છે ભૂમિકા? સુખને ઈચ્છતા નથી તો કાંઈ પ્રયત્ન કરવાનો પ્રશ્ન જ નથી. હવે સુખને ઈચ્છે છે તો શું કરવું? તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે તેની ઓળખાણ કરવી. આ પહેલી ભૂમિકા હજી સમ્યક દર્શન આત્માની અનુભૂતિ પહેલા શું છે, તો જો સુખને ઈચ્છે છે તો એટલું નક્કી કરજે જગતમાં કોઈ સુખી પુરુષ છે કે નહીં. સુખ જેને પૂર્ણ પ્રાપ્ત થયું છે, અનુભવ્યું છે, વેદનમાં આવ્યું છે, એવો કોઈ આત્મા છે કે નહીં. ડોક્ટર પાસે જેમ જઈએ કોઈ દવા તેમ પહેલા કે એનાથી કોઈ સાજો થયો છે કે નથી થયો, કોઈ બહુ મોટું કાંઈક ઓપરેશન કે આતે હોય તો પહેલા શું કહે એને કે ભાઈ કેટલા વર્ષોનો અનુભવી છે, એની પ્રેક્ટિસ કેટલી ચાલે છે. ત્યાં તો બધા જ નહીં કરીએ, ઓપ્શન ગોતીએ છે ને. કેમ? કારણ કે મારે શું બચાવવો છે? શું બચાવવું છે? ચાલો શરીરને જીવ બચાવ, સારી વાત છે. જીવ બચાવવો છે અને જીવના ઘાત થાય એવા રાગાદી ભાવ કરવા છે. સ્વભાવના ઘાતક છે, રાગમાં આપણને કાંઈ દેખાતું નથી, પણ એ કહેવા છે છે શબ્દ છે એમાં કઈ ન. 74 ગાથામાં છે ને, કેટલા બોલ છે 74 ગાથામાં? આશરો કેટલા છે? 6 પ્રકારે કહ્યું છે. એમાં કેવા છે? પહેલો જ બોલ છે, જેમ લાખ વૃક્ષનો ઘાત કરે છે એવી રીતે આશરો શું કરે છે? આત્માના સ્વભાવના કેવા છે? ઘાત કરનારા છે બધા. તો તારે જીવને બચાવો તો સારી વાત છે. કોઈ જ્ઞાની ગુરુ ગોચક હોય એમ અહીંયા તો એ પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે? આ દેવની વ્યાખ્યા કરાવે છે પહેલેથી. પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, એવા પુરુષ કોણ છે તેની ઓળખાણ કરવી. એક વાત આમાં કોણ આવી ગયું? દેવ આવ્યા. હવે આગળમાં કોણ આવશે? આગમ શાસ્ત્ર. અને તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે? કોણ આવી ગયું? વાણી આગમ આવી ગયું. તેને જાણવું. આજે આ ક્રમ સહજ આવું પહેલી હોય છે. એમ ન સમજવું કે જગતમાં બધા દુઃખી જ છે એટલે મને કોઈ દી સુખની પ્રાપ્તિ થશે જ નહીં. એમ નથી. આ સવારને આવ્યું હતું ને, કેટલું આવ્યું હતું આજે? સંખ્યા કેટલા છે પૂર્ણ સુખને પામેલા? 6 મહિના અને 8 સમયમાં કેટલા જાય? 608. એમાં અત્યાર સુધી ભૂતકાળમાં કેટલા પૂતગલ પરાવર્તન ગયા? કેટલા પૂતગલ પરાવર્તન ગયા? અનંતા. એ એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં કેટલા જાય? કેટલી? 24 જાય. અનંતી 24 જાય. અને 1/24 છે એનો કેટલો કાળ હોય? 10 કરોડ. આખો લઈએ 1 થી 6 નો, બાકી 1 ખાલી 4થો લઈએ તો પણ કેવું છે? 1 કરોડાકોડી સાગર. સાગર, અને એટલા માટે એને સાગરો પંપ કહેવાય છે. એક સાગરમાં એક રફલી આપણે લઈએ, એક પાણીના બિંદુ બરાબર 1 વર્ષ ગણજે, 100 વર્ષ ગણજે તો કેટલું થશે? એક એટલા માટે સાગરની ઉપમા. તો એવા અનંત 24 જાય, એ અનંતનો ભાગ, એવો એક પૂતગલ પરાવર્તન, અને એવા અનંતા પૂતગલ કેટલા જીવોની સંખ્યા થાય એમ ન સમજ. તો આવો પુરુષાર્થ કરનાર તું એકલો છો. ભૂતકાળમાં આવી તારી જેવી દશાથી એ પૂર્ણતાને પામેલા કેટલા જીવો થઈ ગયા છે? અનંતાનંતનો ક્યાંય આવતો જ નથી. એને મર્યાદિત જ્ઞાનમાં આવી બેહદતા એને બેસતી જ નથી. જ્ઞાનની કેવી થઈ ગઈ છે સાહેબ? એટલી સંકુચિતતા થઈ ગઈ કે આવું બેહદપણું હશે એવું પણ એક અંદરમાં એક વિશ્વાસ એ બેસતો એ નથી. તો ભૂતકાળમાં આવા જીવો એ થઈ ગયા છે એની ઓળખાણ કરવી. અને તે પૂર્ણ પુરુષે જ્યાં વાણી આગમ એ કોની કહેલી છે? સર્વજ્ઞના મુખમાંથી નીકળેલીવા સિમંદર મુખથી ફૂલડા. આ પણ એક સમજવું છે, એક કથન પદ્ધતિ છે. બાકી વાણી તો કેવી રીતે નીકળે છે? સર્વાંગેથી નીકળતી. આ તો એક આપણને છે એટલે સમજાવવા માટે આવા શબ્દ પ્રયોગ હોય છે. તો એ પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું? ફરીથી આમાંથી શું લેશું, અર્થ લેશું? પૂર્ણ પુરુષે એટલે કોઈએ પોતાના મતિ કલ્પનાથી નહીં, કે જેમ કોઈ પૈસા હશે તો સુખ થશે, કોઈ કે પહેલું સુખ તે જાતે નહીં રહે એટલે શું બોલી તું? જાતે નહીં રહે એટલે જાતે પોતે, અને નહીં રહે એટલે રોગ વગરનો, નિરોગી. પોતે જે રોગ વગરનો હોય એ, કે અમે શરીર સ્વસ્થ રહે તો એ શરીરે સુખી તે સુખી નહીં. બધું ખબર નથી, કદાચ કોઈને ખ્યાલ નહીં હોય. સોનગઢમાં એક ભાઈ રહેતા હતા, એ પેરાલિટિક થોડાક હતા, પણ આમ પછી તો થોડો સુધારો હતો. પણ એની હંમેશા શું ફરિયાદ હોય કે આ શરીરનું આ આવું થયું એટલે હું દુઃખી છું બધું, એમ એટલું બધું ગુરુદેવ ઘણી વાર એક અવ્યક્તપણે ઠપકો પણ આપે, આટલી બધી શરીરની મમતા શું એમ, કે શરીર જે સુખી તે સુખી સર્વ વાત, એમ એવી રીતનું જીવનમાં તો ગુરુદેવની કરુણા બુદ્ધિ જતી અમે એમના પ્રત્યે. તો અહીંયા એ કહે છે કે કોઈ માને કે શરીરથી નિરોગી રહીએ, કોઈ કે આર્થિક રીતે રહીએ, કોઈ કે સામાજિક રીતે, અનેક પ્રકારની સુખની કલ્પના. એની વાત નથી, એણે કહેલું નથી. કોનું કહેલું છે? પૂર્ણ પુરુષ. ફરીથી, પૂર્ણ પુરુષ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાનમાં પૂર્ણતા, વિતરાગતામાં પૂર્ણતા, અને તેથી સુખના વેદનની પણ પૂર્ણતા. શું છે પૂર્ણ પુરુષ એટલે શું? પૂર્ણતા શેમાં છે? જ્ઞાનની પૂર્ણતા છે, વિતરાગતાની પણ પૂર્ણતા છે. તો એની સાથે શું હોય, જેને બીજી ભાષામાં શું કહીએ? અનંત ચતુષ્ટય. તો સુખની પણ એને શું થઈ ગઈ છે? એ પૂર્ણતા. પૂર્ણ સુખનું જેને વેદન થયું છે, એમણે સુખનું સ્વરૂપ શું કહ્યું છે? જે દુઃખના વેદનમાં હોય અને કે સુખ આવું છે, એ મ્રજળ જેવાની વાત નથી. સ્વયં પોતે જેને અનુભવ્યું છે એવા પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે જાણવું, અને તે સર્વજ્ઞ પુરુષે. આવી ગયો શબ્દ? પૂર્ણ પુરુષ માટે કયો શબ્દ આવ્યો? સર્વજ્ઞ પુરુષ. થોડુંક એમાંથી લઈએ, પેલું સર્વજ્ઞ થવાય કે પેલું પૂર્ણ વિતરાગ થવાય, કે બે સાથે હોય? પેલા પૂર્ણ સર્વજ્ઞ એટલે પૂર્ણ છે, પેલા સર્વજ્ઞ થવાય કે પેલા પૂર્ણ વિતરાગ થવાય, કે બે સાથે હોય? પૂર્ણ વિતરાગ પેલા થવું પડશે, એવું શું કામ? એવું શું કામ? એવો ક્રમ છે એટલે. બીજીમાં શું કામ એટલે શું હોય? એવો ક્રમ છે એટલે ક્રમ છે, શું કામ ન થાય એમાં શું છે? ભલે ને રાગ રહ્યો તો અમે પૂર્ણ જ્ઞાન મેળવી લેશું. આજે સહજપણે એક આ કર્ણાનુયુગના સિદ્ધાંતો પણ અધ્યાત્મને કેટલું સિદ્ધ કરે છે. એ સિદ્ધ થાય છે કે રાગ એ સ્વભાવનો ઘાતક છે, જ્ઞાન એ મારો સ્વભાવ છે. અને જ્યાં સુધી એક રાગનો અંશ પણ, અંશ પણ એટલે કેટલો, અંશ એટલે કેટલો, સ્વંજલનનો, અને સ્વંજલન આખો પણ નહીં, સ્વંજલનનો લોભ પણ, રાગનું એકત્વ તો નહીં, બુદ્ધિપૂર્વકનો રાગ તો નહીં, પછી આગળ અબુદ્ધિપૂર્વકના રાગમાં પણ સંજલનનો પણ, એક લોભનો કણિયો પણ તારા જ્ઞાન સ્વભાવને પૂર્ણ ખીલવા નહીં દે. અરે શા માટે રાગનો પક્ષ કરીએ છીએ આપણે? તો આપણા હજી રાગના પક્ષમાં પડ્યા. આ એક કર્ણાનયોગનો સિદ્ધાંત પણ એક સિદ્ધ શું કરે છે કે રાગ એ તારા સ્વરૂપની સાધનામાં બાધક છે તને. તો એ અહીંયા કીધું સર્વજ્ઞ પુરુષ, અને સર્વજ્ઞ હોય તો એ પૂર્ણ વિતરાગ હોય હોય ને હોય છે. અને જ્યાં પૂર્ણ વિતરાગ થયા છે, મોનો અભાવ છે, તો ત્યાં પૂર્ણ સુખનું વેદન છે. ગુરુદેવ આના ઉપરથી એક સરસ ન્યાય લેતા હતા, મોહ અને સુખ સાથેના રિલેશનમાં 47 શક્તિ છે. શક્તિઓ કોનું વર્ણન છે? સોરી, આ બધું આડુઓળું થોડુંક ચાલશે, બધું ચલાવી લેવું પડશે. શું થાય બીજું? શું છે અહીંયા 47 શક્તિ છે? શું છે? આત્માના ગુણોનું વર્ણન છે.
એ ગુણોના વર્ણનમાં ક્યાંય શ્રદ્ધા ગુણ અને ક્યાંય ચારિત્ર ગુણ ન આવ્યો.
46 શક્તિમાં ક્યાંય?
તો આચાર્યદેવ ભૂલી ગયા હશે કદાચ. કદાચ આચાર્ય માટે શબ્દ તો આપણે ન વપરાય, પણ એટલે કદાચ ઓવરલુક થઈ ગયું હશે કઈ. જો ગુરુદેવસિંહ એ કહે છે એ સાથે કે શ્રદ્ધા અને ચારિત્ર એનો વિરોધી કોણ છે? મોહ. પ્રકૃતિ લઈને બારમાં મોહની કર્મ, અને અને એનો અર્થ છે કે મોહ, અને મોહ જ્યાં હોય ત્યાં હોય દુઃખ હોય, તો અહીંયા મોહથી રહિત, દુઃખથી રહિત સુખ નામનો ગુણમાં શ્રદ્ધા અને ચારિત્ર. સુખ સાથે સીધો સંબંધ કેનો છે? શ્રદ્ધા અને ચારિત્ર. શ્રદ્ધાની પહેલી નિર્મળતા સુખની શરૂઆત, ચારિત્રની જેટલી વૃદ્ધિ સુખની વૃદ્ધિ, અને ચારિત્રમાં પૂર્ણતા સુખની પૂર્ણતા, એની સાથે રિલેશન થઈ ગયું ને મોહ. અને એટલા માટે એના બે ડિવિઝન છે ને, દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો એનો શેનો સંબંધ છે? મોહનીનો, દુઃખ. અને દુઃખ સાથે શું છે? શ્રદ્ધા અને ચારિત્ર. તો એ જે સુખ શક્તિ છે પાંચમી, એમાં કોણ સમાવી દીધા છે? શ્રદ્ધા અને ચારિત્ર સાથે. એમનો વિચારો આચાર્યદેવના કોઈ જ્ઞાનની બહાર જતું હોય છે તો એ અહીંયા ફરીથી તો આપણે લઈએ. બે વાત આમાં આવી કે પહેલું તો પૂર્ણ સુખનું સ્વરૂપ કોને પ્રાપ્ત થયું એની ઓળખાણ કરવી, અને એ પૂર્ણ પુરુષે સર્વ સુખનું સ્વરૂપ શું કહ્યું છે આ તે આગમ એટલે વાણી એને પણ તમારે જાણવી. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુ ગમે બરાબર જાણીને તેનું અવલંબન કરી. ઓલું આટલા શબ્દો શેના માટે વાપરા? પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી. આ એટલો એનો વિસ્તાર ગુરુદેવસિંહે એ કહ્યો છે. આચાર્યની વાણી છે અને ગુરુદેવસિંહના ખુલાસા, શું બાકી હોય? આચાર્યની વાણી અને ગુરુદેવસિંહની એના ખુલાસા, તો અંદર એના ઘણા ભાવો છે એનો વાત આગળ.